समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 390 थी 404 की 15 गाथाओ एक साथे छे एनो स्वाध्याय आपणे करी रह्या छीए। गाथा गाथानो अर्थ टीका भावार्थ અને આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશો પણ આપણે કર્યા છે। હવે આગળ વિશેષ અંશો લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 184 અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે રૂપ જ્ઞાન નથી, રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ ઉદ્ગળ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે, માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે, એટલે કે બંનેને ભિન્નતા છે, બંને જુદા છે। ગુરુદેવ સમજાવતા કહે છે કે વર્ણ રસ ગંધ અને સ્પર્શ તે ચારનું એક રૂપ તેને અહીં રૂપ કહ્યું છે। ઉદ્ગળના ગુણ છે વર્ણ રસ ગંધ અને સ્પર્શ, તો એ ચારનું એક રૂપ એને અહીંયા રૂપ કહ્યું છે, એટલે રંગની વાત નથી, રંગની જુદી વાત કરશે। રૂપ તે જ્ઞાન નથી, કેમ કે રૂપ ઉદ્ગળની પર્યાય છે, અચેતન છે, માટે જ્ઞાન અને રૂપને વ્યતિરેક છે, ભિન્નતા છે, એટલે રૂપ છે તે જ્ઞાન નથી। શાસ્ત્રમાં એમ આવે છે કે ભગવાનના શરીરનું પ્રભામંડળ એવું હોય છે કે તેને દેખનારને સાત ભવનું જ્ઞાન થાય છે, આવી વાત શાસ્ત્રમાં આવે છે। પણ આ એક પુણ્ય પ્રકૃતિનો પ્રકાર છે, પુણ્યનો ઉદય એવો આવ્યો હોય ત્યારે એમ થાય છે। એ ભગવાનના ભામંડળના તેજથી કંઈ જ્ઞાન થાય, સાત ભવનું જ્ઞાન થાય એમ થતું નથી, એ તો એવો પુણ્યનો ઉદય હોય એટલે થાય, એ વખતે નિમિત્ત તરીકે એમ કહેવાય કે ભગવાન આ શરીરનું પ્રભામંડળ દેખતા સાત ભવનું જ્ઞાન થયું, અને તેને જોતા જે જ્ઞાન થયું તે પણ જ્ઞાન નથી, એ પણ જ્ઞાન નથી। જ્ઞાન તો આત્માના સ્વરૂપને જોતા થાય તે જ જ્ઞાન છે, આત્માનો અનુભવ થતા જે જ્ઞાન થાય તે જ જ્ઞાન છે, જેમાં આત્માનો આશ્રય નથી અને જે જ્ઞાન થાય છે તેને જ્ઞાન કહેતા નથી। એટલે રૂપ તે જ્ઞાન નથી। અને હવે આગળ કહે છે કે વર્ણ છે તે જ્ઞાન નથી, વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ પૂદગળનો ગુણ છે, અચેતન છે, માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે। ભગવાનના શરીરના રંગની વાત શાસ્ત્રમાં આવે છે, તે શરીરના રંગથી અહીં જ્ઞાન થાય છે એમ નથી, રંગ તો નિમિત્ત માત્ર છે, રંગ તે જ્ઞાન નથી, અને રંગના નિમિત્તે જે જ્ઞાન થાય તે વાસ્તવમાં જ્ઞાન નથી। સુંદર સ્વરૂપવાન ચિદરૂપ અંદર ભગવાન આત્મા છે, તેના આશ્રયે જ્ઞાન થાય તે પરમાર્થ જ્ઞાન છે। દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ મળીને મોક્ષનો માર્ગ છે, એમાં સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન તે મોક્ષ માર્ગનો એક અવયવ છે. જ્ઞાન સાથે અતિન્દ્રિય આનંદનો અનુભવ અવિનાભાવી છે. તે જ્ઞાન સ્વના લક્ષે થાય છે. સમ્યક જ્ઞાન એટલે આત્મજ્ઞાન, તે મોક્ષ માર્ગનો એક અવયવ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ત્રણ મળીને મોક્ષ માર્ગ છે. એમાં સમ્યક જ્ઞાન તે મોક્ષ માર્ગનો એક અવયવ છે. અને આ જ્ઞાન કેવું છે? તો કે એ જ્ઞાન સાથે અતિન્દ્રિય આનંદનો અનુભવ હંમેશા હોય છે. સમ્યક જ્ઞાન થાય અને અતિન્દ્રિય આનંદનો અનુભવ ન થાય એમ બને નહીં. એટલે કહે છે કે એવા સમ્યક જ્ઞાન સાથે અતિન્દ્રિય આનંદનો અનુભવ અવિનાભાવી છે. અવિનાભાવી છે એટલે એકબીજા વિના હોય નહીં. અતિન્દ્રિય આનંદ હોય ત્યારે સમ્યક જ્ઞાન હોય, અને સમ્યક જ્ઞાન હોય ત્યારે અતિન્દ્રિય આનંદ હોય. કોઈ એમ કહે કે અમને સમ્યક જ્ઞાન થયું અને અતિન્દ્રિય આનંદનો અનુભવ ન થયો તો એમ બને નહીં. તે જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન સ્વના લક્ષે થાય છે, પરના લક્ષે એ જ્ઞાન થતું નથી. એટલે આ રંગના લક્ષે પણ એ જ્ઞાન થતું નથી. અને રંગનું જ્ઞાન કે રંગના લક્ષે જે જ્ઞાન છે એ આત્મજ્ઞાન નથી, એ અચેતન છે, જળ છે. માટે રંગ જુદો અને જ્ઞાન જુદું, આવી વાત છે. આગળ કહે છે 185 માં પાના ઉપર કે ગંધ છે તે જ્ઞાન નથી. ગંધ છે તે જ્ઞાન નથી, કારણ કે ગંધ એ ભૂતગળ દ્રવ્યનો ગુણ છે, તે અચેતન છે, જળ છે. માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક છે એટલે ભિન્નતા છે. ગંધને અને જ્ઞાનને ભિન્નતા છે. ગંધ તે જ્ઞાન નહીં અને ગંધનું જ્ઞાન થાય તે જ્ઞાન નહીં. ગંધનું જ્ઞાન થાય કે આ આવી ગંધ છે એને પણ જ્ઞાન કહેતા નથી. ગંધ પોતે જ્ઞાન નથી, એ ભૂતગળનો ગુણ છે. અને ગંધનું જે જ્ઞાન થયું ગંધ સંબંધીનું, એ જ્ઞાનને પણ જ્ઞાન કહેતા નથી. આત્મજ્ઞાન જ એક જ્ઞાન છે. આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ જ્ઞાન નથી. એ રીતે રસની વાત કરે છે કે રસ જ્ઞાન નથી, કારણ કે રસ પણ ભૂતગળ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે, જળ છે. માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે, ભિન્નતા છે. આ બધા પાંચ પ્રકારના રસ આપણે કહીએ છીએ ને, એ બધા રસ એક જ્ઞાન નથી. ભગવાન આત્મા ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ પ્રભુ છે, તેનું જ્ઞાન થાય તે જ્ઞાન છે. સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે, એ સમ્યક જ્ઞાન છે અને તેને મોક્ષ માર્ગમાં ગણ્યું છે. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એમ ત્રણ મળીને મોક્ષ માર્ગ છે. એમાં સમ્યક જ્ઞાન છે તેને મોક્ષ માર્ગમાં ગણ્યું છે. અને એ જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન છે, આત્માનું જ્ઞાન છે. આ રસ આદિ કઈ જ્ઞાન નથી. એ રીતે સ્પર્શ પણ જ્ઞાન નથી, કેમ કે સ્પર્શ પણ પૂતગળ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે. માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે. શરીરના સ્પર્શનું ભાન થાય, જ્ઞાન થાય તો એને કઈ જ્ઞાન કહેતા નથી. સ્પર્શથી જે જ્ઞાન થાય એને જ્ઞાન કહેતા નથી. એ જળનું જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન નથી. જેના પાતાળના ઊંડા તળમાં ચૈતન્ય પ્રભુ પરમાત્મા વિરાજે છે તે ધ્રુવના આશ્રયે જ્ઞાન થાય. ધ્રુવ લક્ષ્ય કરતા, એનો આશ્રય કરતા જ્ઞાન થાય. અને તે જ્ઞાન વાસ્તવિક જ્ઞાન છે, તે આત્માનું જ્ઞાન છે, તે સમ્યક જ્ઞાન છે. અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પર્યાય અંદર ઊંડે ધ્રુવ તરફ જઈને પ્રગટ થાય તે જ્ઞાન છે. ધ્રુવનું લક્ષ્ય કરતા જે પર્યાય થાય છે, જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ છે. એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનના પરિણામ છે. અને એવા પરિણામ રૂપે રોપાઈ રહેવું, સ્થિરતા કરવી, લીનતા કરવી એને ચારિત્ર કહ્યું છે. એક પછી એક એવા જ પરિણામ થયા જ કરે થયા જ કરે એમ ત્યાં લીનતા સ્થિરતા થાય તેને ચારિત્ર કહ્યું છે. એટલે જ્ઞાન તો ધ્રુવના લક્ષે થાય છે. આ વાત કરી એટલે કોઈએ કહ્યું કે ઊંડે ધ્રુવ તરફ જતા એ જ્ઞાન થાય છે, તો પછી કેટલે ઊંડે? ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે અનંત અનંત ઊંડાણમય જેવું આત્માનું સ્વરૂપ છે એની મર્યાદા શું? એ જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો અનુભવ થઈ શકે, એવા સ્વરૂપનો અનુભવ થઈ શકે ક્ષણ માત્રમાં એનો અનુભવ થાય. એક ક્ષણ પૂરતો એ અનુભવ છે, એ અંશે અનુભવ છે, છતાંય એ અનુભવમાં આખું સ્વરૂપ જણાઈ જાય છે. એટલે સમ્યક દ્રષ્ટિને ભલે પૂર્ણ જ્ઞાન થયું નથી, પૂર્ણ શુદ્ધ દશા થઈ નથી, છતાં પણ જે આત્માનું સ્વરૂપ છે એનું ઊંડાણ, એની અગાધતા એને મપાઈ જાય છે. પૂર્ણ જ્ઞાન નથી, છતાં પણ પૂર્ણ જ્ઞાનની એને યથાર્થ શ્રદ્ધા થાય છે. દ્રવ્ય તો બેહદ અગાધ સ્વભાવવાન છે, આત્મદ્રવ્ય તો હદ વિનાનું અગાધ સ્વભાવવાન છે, અનંત અનંત ઊંડાણમય તેનું સ્વરૂપ છે. તેના સ્વભાવની મર્યાદા શું? આવું અપરિમિત ધ્રુવ દળ અંદરમાં છે, એ ધ્રુવ છે, બદલાતું નથી, અને ત્યાં જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જવા અને એવા પરિણામ થવા, ત્યાં પર્યાયને લઈ જવી એટલે કેન્દ્રિત કરવી, તેનું નામ સમ્યક જ્ઞાન છે. ઇન્દ્રિયોથી પ્રવર્તતું જ્ઞાન એ કાંઈ જ્ઞાન નથી, પરંતુ અતિન્દ્રિયપણે આત્માનો અનુભવ એ જ્ઞાન છે. આગળ કહે છે, કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે, માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે, જ્ઞાન અને કર્મ ભિન્ન છે. આપણે કર્મની 148 પ્રકૃતિની વાત કરી તો એ કર્મની પ્રકૃતિ છે એ જ્ઞાન નથી, એ જ્ઞાનથી એટલે આત્માથી ભિન્ન છે. કેમ કે કર્મ અચેતન છે, જડ છે, અને કર્મ તરફનું જ્ઞાન થાય તે જ્ઞાન નથી. આપણે કહીએ છીએ ને કે કર્મનો બંધ અને એની સત્તા ને ઉદય ને ઉદીર્ણા ને આ બધું કહીએ છીએ, અને એ સંબંધીનું જે જ્ઞાન થાય છે તે પણ જ્ઞાન નથી, તે આત્મજ્ઞાન નથી. કર્મ સંબંધી જ્ઞાન થાય તો એ જ્ઞાન પોતામાં પોતાથી થાય, એમાં કર્મ તો નિમિત્ત છે, છતાં પણ એ આત્માનું જ્ઞાન નથી, એ જ્ઞાન આત્માનું નથી, એ પરલક્ષી જ્ઞાન છે, અને પરલક્ષી જ્ઞાન આત્માનું જ્ઞાન હોય નહીં. કેમ કે આત્મા અંદર અબદ્ધ સ્પષ્ટ છે, કોઈથી બંધાયેલો પણ નથી, સ્પર્શાયેલો પણ નથી, એટલે એ કર્મનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન હોય નહીં. કર્મરહિત દશા સિદ્ધ ભગવાનની છે, એ હંમેશ પોતાના સ્વરૂપમાં વિરાજે છે, સ્વરૂપનું જ્ઞાન કરી રહ્યા છે, સ્વરૂપનો અનુભવ કરી રહ્યા છે, એટલે કર્મના જ્ઞાનને અહીંયા જ્ઞાન કહ્યું નથી. કેમ કે એવી કર્મ સહિતની દશા સિદ્ધ ભગવાનને છે નહીં અને પોતે જ્ઞાનમાં છે. જો કર્મના જ્ઞાનને જ્ઞાન કહેતા હોય તો પછી જે કર્મરહિત થયા છે એમને એ જ્ઞાન નથી એમ થાય, જે સર્વજ્ઞ થયા છે એમને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોય એમ તો બને નહીં. એટલે એ પરલક્ષે થતા જે જ્ઞાન છે એ બધા જ્ઞાનને આત્મજ્ઞાન કહેતા નથી, આત્માના લક્ષ્ય થતા જ્ઞાનને જ જ્ઞાન કહ્યું છે. એવું જ્ઞાન એ અંતરદ્રષ્ટિ કરતા થાય છે, સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે. પાન નંબર 186 ઉપર ચોથા પેરેગ્રાફમાં એક પ્રશ્ન કર્યો છે, કે છે કે એ વાત બરાબર કર્મની, પણ કર્મ હેરાન તો કરે છે ને. હજી કોઈકને આવો પ્રશ્ન છે કે આ કઈ જે બધું થઈ રહ્યું છે, જે દુઃખ પડી રહ્યા છે, આ બધું એ કર્મને કારણે છે, એટલે વચમાં આવા પ્રકારનો પ્રશ્ન કર્યો. કર્મની 148 પ્રકૃતિ છે, જળ છે એવી વાત કરી, એટલે કોઈને થયું કે ભલે જળ છે એ કઈ કરતું નથી એમ કહો છો, પણ કર્મ જ હેરાન કરે છે. ગુરુદેવ સમજાવતા કહે છે કે ભાઈ તારી એ માન્યતા ખોટી છે, તું વિકારના પરિણામ સેવીને હેરાન થાય છે. વિકારના પરિણામ કરનારો તું છો, એ દોષ તારો છે, એમાં કર્મનું કાંઈ કરવા પણ નથી. કર્મ શું કરે? કર્મ તો વિકારી પર્યાયને અડતાય નથી, સ્પર્શતાય નથી. વિકારી પર્યાય એ જીવની છે, એ વખતે કર્મના ઉદયો સામે નિમિત્ત છે. કર્મના નિમિત્ત અને જીવની વિકારી પર્યાય એ બંને જુદા છે, ભિન્ન છે. બંને દ્રવ્ય જ જુદા છે, બંને વચ્ચે ઘણી ભિન્નતા છે. એટલે એવી વિકારી પર્યાય એવા પરિણામ જીવના છે, એને પેલા કર્મ કે કર્મના ઉદય અડતા પણ નથી, સ્પર્શતા નથી, તો પછી કર્મ હેરાન કરે એ વાત ક્યાં રહી? પંડિતજીએ કહ્યું છે ને કે કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકારી. ભાઈ કર્મ છે એવું શાસ્ત્ર કહે છે કે કર્મ છે, શાસ્ત્રમાં પણ એ વાત આવે છે, કર્મના ગ્રંથમાં પણ એનો ઘણો વિસ્તાર કરી અને સમજાવવામાં આવ્યું છે. અને એવો તને ખ્યાલ છે અને એ તને ખ્યાલ જ્ઞાનમાં આવે તો પણ તે કર્મ સંબંધીનું જ્ઞાન, કર્મની પ્રકૃતિ, એની પેટા પ્રકૃતિ, કયા કારણે એવા કર્મ બંધાય, કેવા ભાવથી કર્મ બંધાય, કઈ રીતે નિજરા થાય, આ બધું કર્મ સંબંધીનું જ્ઞાન, એ જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી, તે આત્મા નથી. કર્મ અચેતન છે માટે એ આત્મા નથી, આત્મા ચેતન છે. માટે જ્ઞાન જુદું અને કર્મ જુદા. આત્મા પોતાની સત્તાએ બિરાજમાન છે, કર્મ કર્મની સત્તાએ ત્યાં પડ્યું છે. બંનેને વ્યતિરેક નામ ભિન્નતા છે, આવી વાત છે. કર્મ પછી હવે ધર્માસ્તિકાયની વાત કરે છે કે ધર્માસ્તિકાય જ્ઞાન નથી, કારણ કે ધર્માસ્તિકાય અચેતન છે, માટે જ્ઞાનને અને ધર્મને એટલે ધર્માસ્તિકાયને વ્યતિરેક છે. આગળ પાના નંબર 187 પર ગુરુદેવ સમજાવતા કહે છે કે ધર્માસ્તિકાય નામનું એક લોકવ્યાપી દ્રવ્ય છે. દેવાધિદેવ સર્વજ્ઞ ભગવાને જોયું છે, ભગવાને 6 પ્રકારના દ્રવ્ય જોયા, એમાં એક આ ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય જે લોકાકાશને વિશે વ્યાપે છે, એટલે લોકવ્યાપી દ્રવ્ય છે. અન્ય મતમાં તો આ વાત છે જ નહીં, જૈન મતમાં આ વાત છે, જિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી આ વાત છે, એટલે જૈન મતમાં વાત છે, અન્ય મતમાં આ વાત નથી. જેના મતમાં સર્વજ્ઞ નથી તેના મતમાં પછી ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય ને એ બધાની વાત પણ ક્યાંથી હોય? એટલે જૈન મત સિવાય બીજે ક્યાંય આ વાત નથી. શ્રી કેવળી ભગવાને 6 દ્રવ્ય અસ્થિપણે જોયા છે, તેમાં એક ધર્માસ્તિકાય છે. તે સ્વયં ગમન કરતા જીવ અને પૂતગળોને નિમિત્ત છે, પોતે સ્વયં ગતિ કરે છે, જીવ પોતે ગતિ કરે છે અથવા પૂતગળ પોતે ગતિ કરે છે, તો એમાં એ નિમિત્ત કારણ છે. તે ગમન કરાવે એમ નહીં, ગતિ કરાવે એમ નહીં, પણ માત્ર નિમિત્ત છે. જે ગતિ કરે છે તો એ ગતિ કરે એમાં એ નિમિત્ત કારણ છે. એ ગતિ કરવાની પ્રેરણા આપે કે ગતિ કરાવી દે એ સ્થિર હોય ને, ગતિ કરાવે એમ નહીં. જે ગતિ કરે છે તો એને ગતિ કરવા દે છે, એટલે એ નિમિત્ત છે. નથી ગતિ કરતું તો એમાં એ કાંઈ કરતું નથી, એ માત્ર નિમિત્ત છે. ઉદગળ અને જીવને જ્યારે એ ગતિ કરે ત્યારે એમાં ધર્માસ્તિકા એ નિમિત્ત છે. અહીંયા કહે છે કે આ ધર્માસ્તિકા એ જ્ઞાન નથી, વળી ધર્માસ્તિકાય છે આ લોકાકાશમાં, ધર્માસ્તિકાએ વ્યાપેલું છે એવું બધું ધર્માસ્તિકાય સંબંધીનું જે જ્ઞાન છે એ પણ જ્ઞાન નથી. ધર્માસ્તિકાયમાં જ્ઞાન સ્વભાવ ભર્યો નથી. ભગવાન આત્મા અંદર જ્ઞાન સ્વભાવથી ભરપૂર છે અને એવા ભગવાન આત્માના આશ્રય જ જ્ઞાન પ્રગટ થાય છે અને એ સમ્યક જ્ઞાન છે અને તે જ્ઞાન મોક્ષનો માર્ગ છે. એ જ રીતે અધર્માસ્તિકાયને વિશે કહે છે કે અધર્માસ્તિકાય જ્ઞાન નથી, કારણ કે અધર્માસ્તિકાય અચેતન છે અને જ્ઞાનથી એ તદ્દન ભિન્ન છે. જ્ઞાન અને અધર્માસ્તિકાયને વ્યતિરેક છે. વળી આ અધર્માસ્તિકાય છે એવો જે ખ્યાલ આવે, એવું જે જ્ઞાન થાય, તો એને પણ જ્ઞાન કહેતા નથી. એ રીતે કાળ દ્રવ્ય માટે કહે છે કે કાળ દ્રવ્ય જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે, માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે. લોકાકાશમાં કાળ દ્રવ્ય વ્યાપ્યું છે, લોકમાં રત્નોની રાશિની જેમ એક પર એક ગોઠવાયેલા કાળ દ્રવ્યો અસંખ્ય છે, તેમાં પ્રત્યેકમાં ઉત્પાદ વ્યય થાય છે. કાળાણું છે તે એક પ્રદેશી દ્રવ્ય છે અને એક પ્રદેશી દ્રવ્ય છે એટલે એ અપેક્ષાએ એને અસ્થિકાય કહેતા નથી, એક જ પ્રદેશ છે. પણ જેટલા લોકાકાશના પ્રદેશ છે એ દરેકે દરેક પ્રદેશ ઉપર એક કાળાણું છે અને એ દરેક કાળાણુંનું પરિણમન છે જેને આપણે સમય કહીએ છીએ. એ પર્યાય એની જે થાય છે એ પર્યાયનો ઉત્પાદ થાય છે અને એ પછી એ પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે, એમ કાળાણુની એટલે કાળ દ્રવ્યની જે પર્યાય થાય છે જેને આપણે સમય કહીએ છીએ, સેકન્ડ કહીએ છીએ, મિનિટ કહીએ છીએ. સમય એ નાનામાં નાનો માપ છે, જેનાથી નાનું બીજું માપ હોય નહીં, એટલે એ કાળ દ્રવ્યની પર્યાય છે અને એ જીવના અને પૂતગળના પરિણમનમાં નિમિત્ત છે એમ કહેવામાં આવે છે. વાસ્તવમાં તો જીવ કે પૂતગળ પોતે પરિણમે છે, જ્યારે એ કાળ દ્રવ્યની પર્યાય છે એ ત્યાં છે એટલે એની સાપેક્ષતા સ્વીકારવામાં આવી કે આ પહેલા સમયની પર્યાય, આ બીજા સમયની પર્યાય, ત્રીજા સમયની પર્યાય. પણ એથી કરીને એ કે કાળ દ્રવ્ય જીવની કે પૂતગળની પર્યાય કરાવે છે, એનું પરિણમન કરાવે છે એમ નથી. અને એ કાળ દ્રવ્ય એ કાળાનું એનું પણ પરિણમન છે અને એના પરિણમન એટલે એની પર્યાય થાય છે અને એ પર્યાયનો વ્યય પણ થાય છે. આ આખા લોકને વિશે વ્યાપેલા કાળાનું દ્રવ્ય એ કાળ દ્રવ્ય એ જ્ઞાન નથી અને એમની જે પર્યાય એ પણ જ્ઞાન નથી, એમના સંબંધીનું જ્ઞાન એ પણ જ્ઞાન નથી. કેમ કે એ અચેતન છે, જડ છે, એટલે એમના લક્ષિત જે કાળદ્રવ્યનું જ્ઞાન થયું એ બધું માહિતી છે પણ એ જ્ઞાન નથી, એ પરમાર્થથી જ્ઞાન નથી. પરમાર્થથી જ્ઞાન તો આત્માના લક્ષે જ થાય. એટલે કાળદ્રવ્ય અને એના સંબંધીનું જે જ્ઞાન એ આત્મજ્ઞાન નથી, એ આત્મજ્ઞાનથી જુદું છે. એવી જ રીતે આકાશ વિશે કહે છે કે આકાશ દ્રવ્ય જેના આપણે બે ભાગ જાણીએ છીએ, લોકાકાશ અને અલોકાકાશ. અલોકાકાશ અનંત છે, લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે અને એમાં બીજા પાંચ દ્રવ્યો પણ રહ્યા છે. ગુરુદેવ કહે છે કે આકાશ નામનો એક અનંત પ્રદેશી અચેતન મહાપદાર્થ છે. આ આકાશ દ્રવ્ય તે અહીંયા કહે છે કે જ્ઞાન નથી, આકાશ દ્રવ્ય તે જ્ઞાન નથી. વળી તેનું લક્ષ થતા આ આકાશ છે, આવું આકાશ છે, લોકાકાશ છે, અલોકાકાશ છે, લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે, અલોકાકાશના અનંત પ્રદેશ છે, આવું બધું જે જ્ઞાન થાય એ જ્ઞાન પરલક્ષી જ્ઞાન છે, એ પણ પરમાર્થે જ્ઞાન નથી. એટલે એ આત્મજ્ઞાન નથી. અહીં તો સ્વસંવેદન જ્ઞાનને જ પરમાર્થે જ્ઞાન કહ્યું છે, બાકી પરલક્ષી જ્ઞાન થાય તે જ્ઞાન નથી, તે અચેતન છે, માટે જ્ઞાનથી ભિન્ન છે. કારણ નંબર 188 ઉપર આગળ કહે છે કે અધ્યવસાન જ્ઞાન નથી, કારણ કે અધ્યવસાન અચેતન છે, માટે જ્ઞાનને અને અધ્યવસાનને વ્યતિરેક છે. અધ્યવસાન શું છે? કર્મના ઉદયની પ્રવૃત્તિ રૂપ એ અધ્યવસાન છે. રાગમાં એકતા બુદ્ધિ રૂપ અધ્યવસાન છે. કર્મના ઉદય આવે છે એના તરફ રાગ થવો, વિકલ્પ થવા, એવા એ અધ્યવસાન છે, એ જ્ઞાન નથી. રાગમાં એકતા બુદ્ધિ એ અધ્યવસાન છે, અને રાગ અને આત્મા એક છે એવો ભ્રમ એ પણ અધ્યવસાન છે. આ અધ્યવસાન કહે છે કે જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, કેમ કે અધ્યવસાન અચેતન છે, માટે કર્મના ઉદયની પ્રવૃત્તિ રૂપ અધ્યવસાન અને જ્ઞાન જુદા છે. હવે એક વાત ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, અહીંયા અધ્યવસાન આત્મા નથી, આત્મજ્ઞાન નથી એમ કહ્યું છે ને. હવે પછી આગળ અહીંયા ટીકામાં જ એ વાત આવે છે કે જ્ઞાન જ પુણ્ય પાપ છે, એવી વાત આગળ આવશે. તો કોઈને એમ લાગે કે આ તો અટપટું થયું, પુણ્ય પાપ અને જ્ઞાન કેમ કહ્યું? અહીંયા એક બાજુ એમ કેવું કે અધ્યવસાન જ્ઞાન નથી, અને પછી આગળ પાછી આવી વાત, આ તો અટપટી વાત થઈ. એક તરફ પુણ્ય પાપને અનાત્મા કહે, અને વળી પાછા તેને આત્મા કહે, આ કેવી વાત? પણ એમાં અપેક્ષા જુદી છે, અને એ અપેક્ષાથી સમજવાનું છે. ગુરુદેવે એની થોડી સમજ અહીંયા આપી છે, અને ફરી પાછા જ્યારે એ વાત આવશે ત્યારે વધારે સમય પણ આપે છે. અહીંયા કહે છે કે ભાઈ, પુણ્ય પાપ એ જીવની પર્યાયમાં થાય છે, માટે તેને હવે પછી આત્મા કહેલ છે. હવે પછી આગળ એની વાત કરતા એને આત્મા કહ્યો છે. જીવની પર્યાયમાં થાય છે ને, પોતાની પર્યાયમાં છે તો તેને આત્મા કહ્યો. પ્રવચન સારમાં 47 નયના અધિકારમાં પુણ્ય પાપનો અધિષ્ઠાતા આત્મા છે એમ કહ્યું છે. જ્યારે સમયસારની 73મી ગાથામાં પુણ્ય પાપના ભાવોનો સ્વામી પૂદગળ દ્રવ્ય છે એમ કહ્યું છે. આ તો બંને વિરુદ્ધ વાત લાગે, પણ વિરુદ્ધ નથી, એમાં અપેક્ષા જુદી છે. એકાંતે કોઈ પણ વસ્તુ લેવાય નહીં, એટલે આ તો અહીંયા અનેકાંતથી આખો માર્ગ સમજાયો છે. દ્રવ્યની અપેક્ષાથી વિચાર કરીએ તો દ્રવ્યથી વાત આવે તો એને પણ માનવી, અને પર્યાયની અપેક્ષાથી વાત કરતા હોઈએ તો એને પર્યાયની વાત છે તો એને પણ યથાસ્થિત જાણવી જોઈએ. એકલી દ્રવ્યની વાતને જ માને અને પર્યાયને જાણે નહીં તો પછી એકાંત થઈ જાય છે. એટલે દ્રવ્યની મુખ્યતાથી અને પર્યાયની મુખ્યતાથી જે જે વાત જેમ કહેવામાં આવી હોય તે તે વાતને ત્યાં તે રીતે સમજવી જોઈએ. અને જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે. પુણ્ય પાપના ભાવ જીવની પર્યાયમાં થાય છે તેથી તેને જીવ કહ્યા, પણ તે જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ ન હોવા છતાં એ ભાવ એવા પરિણામ જીવને થાય છે, માટે એને એ અપેક્ષાએ જીવ કહ્યા. અને એ જીવનો સ્વભાવ નથી, એ પર્યાયમાં થાય છે એટલે નીકળી પણ જાય છે. હવે નીકળી પણ જાય છે અને એ જીવનો સ્વભાવ નથી, અને જીવ કેવો છે તો જીવના શુદ્ધ સ્વરૂપને સમજાવવું છે, ત્યારે પછી એને એમ કહી દીધું કે એ પરિણામ પુણ્ય પાપના ભાવ એ બધા પૂદગળના પરિણામ છે એમ એને પૂદગળના પરિણામ કહી અને પૂદગળ દ્રવ્ય કહી દીધું. એ એટલા માટે કે ત્યાં પર્યાયની એટલે પુણ્ય પાપની રૂચિ છોડાવી અને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે, એટલે એમ કહ્યું કે એ પુણ્ય પાપના પરિણામ છે એ પૂતગલના છે. આશય શું છે કે એવી પુણ્ય પાપની રૂચિ છોડાવીને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે, એટલે એમ કહ્યું કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે અને એને એવા પુણ્ય પાપના પરિણામ હોય નહીં. એટલે એવા પ્રયોજનથી, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરાવવાના પ્રયોજનથી ત્યાં એમ કહ્યું કે એ પૂતગળના પરિણામ છે. પણ તેથી કોઈ પુણ્ય પાપના ભાવ પૂતગળમાં થાય છે એમ માને તો એ વાત બરાબર નથી. પુણ્ય પાપના ભાવ કઈ પૂતગળને થતા નથી, એટલે ત્યાં અપેક્ષા સમજવાની છે. તથા કોઈ તેને પોતાનો સ્વભાવ માને કે પુણ્ય પાપ ના ભાવ જીવની પર્યાયમાં થાય છે તો એ જીવના છે એમ કહ્યું તો એમાં એ જીવનો પોતાનો સ્વભાવ છે એમ માને તો એ પણ વાત બરાબર નથી. પુણ્ય પાપના ભાવ પૂતગળના છે એમ કહ્યું તો કોઈ એમ માને કે પુણ્ય પાપના ભાવ પૂતગળમાં થાય છે તો એ વાત પણ બરાબર નથી. અને કોઈ એમ માને કે પુણ્ય પાપના ભાવ જીવને થાય છે માટે જીવનો સ્વભાવ છે તો એ વાત પણ બરાબર નથી. એટલે બંને જગ્યાએ જેમ છે તેમ સમજવું જોઈએ, કઈ અપેક્ષા એ વાત છે એને બરાબર સમજવી જોઈએ. તો આ રીતે અહીંયા પરદ્રવ્યો અને પરદ્રવ્યો સંબંધીનું જ્ઞાન છે તે આત્મા નથી, આત્મજ્ઞાન નથી. આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચય સાધિત દેખવો. શું કહ્યું કે આત્મા નિશ્ચયથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન છે એમ દેખવું, એમ અનુભવવું, એમ શ્રદ્ધવું, એવો દ્રઢ નિર્ધાર કરવો. અને જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે પછી એવો નિર્ધાર સમ્યક થઈ જશે. જે દ્રઢતા કરી હતી એ સમ્યક જ્ઞાન રૂપે પરિણમી જશે. દ્રઢતા શું કરી હતી કે પર પદાર્થો, પર દ્રવ્યો, પર દ્રવ્યોના ભાવ, પર દ્રવ્યોના લક્ષેપ થતું એનું જ્ઞાન, આ બધું ભગવાન આત્માથી જુદું છે. એટલે પોતે જ્ઞાન સ્વભાવી છે એનાથી એ બધું જુદું છે. આવો જે નિર્ણય કર્યો છે એ સમ્યક ક્યારે થાય કે જ્યારે પોતે ધ્રુવનું લક્ષ કરે અને સમ્યક જ્ઞાન પ્રગટ કરે ત્યારે. હવે આગળ બીજી વાત લે છે, કે છે કે આ જે પરદ્રવ્યોથી આત્મા ભિન્ન છે એમ જે કહ્યું એ વાત તો નાસ્તિતિ કહી, પણ અસ્તિતિ પણ કાંઈક વાત છે ને. આત્મા પરદ્રવ્યથી ભિન્ન છે એ વાત તો બરાબર, પછી આત્મા શું છે એની વાત અસ્તિતિ પણ કંઈક હોય ને. તો અસ્તિતિ વાત હવે કરે છે અને એમાં કહે છે કે જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે. માટે જ્ઞાનને અને જીવને જ અભિન્નતા છે, અવ્યતિરેક છે. અત્યાર સુધી જ્ઞાનને અને બીજા બધા દ્રવ્યોને વ્યતિરેક છે એમ વાત કરી, એટલે કે ભિન્નતા છે એમ વાત કરી. તો એ બધું તો નાસ્તિથી કહ્યું કે જ્ઞાન એ પરદ્રવ્ય રૂપ નથી, પરદ્રવ્ય એ જ્ઞાન નથી, એ નાસ્તિથી વાત કરી. પણ હવે જ્ઞાન કઈ રીતે છે એની અસ્તિતિ વાત કરે છે તો કહે છે કે જીવ એ એક જ જ્ઞાન છે, જીવ જ જ્ઞાન છે, આત્મા જ જ્ઞાન છે. કેમ કે જીવ ચેતન છે માટે જ્ઞાનને અને જીવને ભિન્નતા નથી, અભિન્નતા છે, અવ્યતિરેક છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી. અર્થાંત જ્ઞાનની જીવથી ભિન્નતા હશે, જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવા યોગ્ય નથી, એવી શંકા કરવા જેવું નથી. જ્ઞાનથી જીવ કેમ કે બંને શબ્દ જુદા છે એટલે એમ લાગે કે એનાથી જુદો હશે. જીવમાં જ્ઞાન છે એમ આપણે ભેદ પાડીએ તો અહીંયા કહે છે કે ના, એવી શંકા કરવા જેવું નથી. કારણ કે જીવ પોતે જ જ્ઞાન છે. ગુણ અને ગુણી એમાં ભેદ પાડવા જેવું નથી. સમજાવ્યું ત્યારે ગુણની વાત કરી, પણ એથી કરીને ગુણી જે ગુણોનો ધરનાર છે એ એનાથી જુદો છે એમ નથી. બે સંજ્ઞા છે, ગુણ એક સંજ્ઞા છે, ગુણી બીજી સંજ્ઞા છે. એટલે ત્યાં સંજ્ઞા ભેદ છે, સંજ્ઞા ભેદ છે, છતાં પણ બે વચ્ચે ભેદ નથી. એવી રીતે અહીંયા પણ જીવ અને જ્ઞાન એમ સંજ્ઞા ભેદ છે, છતાં જ્ઞાન અને જીવ એ બંને વચ્ચે ભેદ નથી, એ બંને એક જ છે. આ બધી વાતને ગુરુદેવ અહીંયા સમજાવે છે પારણ નંબર 189 પર, કે જુઓ શું કહે છે, કે જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે. અહીં જ્ઞાન અને જીવની અભિન્નતા એટલે એકતા બતાવવી છે. જ્ઞાન અને જીવ એમ બે શબ્દોનો ધ્વનિ ઉઠે છે, એક જ્ઞાન શબ્દ છે, બીજો જીવ શબ્દ છે અથવા આત્મા શબ્દ છે. એટલે બે શબ્દોનો ધ્વનિ ઉઠે છે, માટે જ્ઞાન અને જીવ બે જુદા હશે એવી શંકા ન કરવી. એ શબ્દ જુદા છે, સંજ્ઞા જુદી જુદી છે, તો શંકા ન કરવી કે બે જુદા હશે. ભગવાન આત્મા ભાવવાન અને જ્ઞાન ભાવ એમ ભાવ અને ભાવવાન ભિન્ન છે એમ જરાય શંકા ન કરવી. શું કહ્યું? ભગવાન આત્મા છે તે ભાવવાન અને જ્ઞાન છે તે ભાવ, એમ ભાવ અને ભાવવાન બે જુદા છે એવી શંકા ન કરવી. ભાવવાન અને ભાવ બંને એક જ છે, કેમ કે બંને વસ્તુ પણ એક જ છે. બેના નામ જુદા છે, સંજ્ઞા જુદી છે, પણ બે વસ્તુ જુદી નથી. ગુણ અને ગુણી બે જુદા નથી, બે પૃથક વસ્તુ નથી, બંને તાદાત્મ્યપણે એક જ છે. ગુણોનો સમૂહ છે એ જ આત્મા છે, આત્મા છે તે ગુણી છે. એટલે ગુણ અને ગુણી એમ બે જુદી જુદી વસ્તુ નથી. એટલે આત્મા અને જ્ઞાન એમ બે જુદી વસ્તુ નથી, બે સંજ્ઞા છે. સમયસાર ગાથા 69-70 આવી ગયું કે જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ એટલે તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ એટલે જુદાપણું નહીં દેખતો થતો, નિશંક રીતે જ્ઞાનમાં પોતા પણ વર્તે છે. શું કહ્યું? કે જેમને તાદાત્મ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને જ્ઞાનમાં જુદા લક્ષણો નથી, એમાં તફાવત નથી, એ તે રૂપે છે, તાદાત્મ્યપણું છે. આત્મા અને જ્ઞાનમાં તાદાત્મ્યપણું છે એટલે એ બંને વચ્ચે વિશેષ નથી, એટલે કે તફાવત નથી, જુદા જુદા બેના લક્ષણો નથી, એટલે ભેદ નથી. એવું જુદાપણું જે નથી દેખતો અને નિશંકપણે પરિણમે છે. કઈ રીતે નિશંકપણે? કે જે જ્ઞાન અને આત્મા એ બેમાં ભેદ જોતો નથી, કેમ કે એમાં લક્ષણ ભેદ છે નહીં, એટલે એવા ભેદને દેખતો નથી, એવા ભેદને શ્રદ્ધતો નથી, અને શંકા વિના જ્ઞાનમાં પોતાપણે વર્તે છે. અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે, જાણવારૂપ પરિણમે છે. આ વાત ત્યાં 69 અને 70 ગાથામાં કરવામાં આવી. તો એમાંથી ગુરુદેવ કહે છે કે આ રીતે નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે એમ કહ્યું, એનો અર્થ જ એ છે કે જ્ઞાન અને પોતે એટલે આત્મા એક જ છે. અહીંયા તો ગુરુદેવે એ વાત આપણને સમજાવવી છે કે જ્ઞાન અને આત્મા એક જ છે. તો 69-70 ગાથામાં એવી વાત આવી કે જે આત્મા અને જ્ઞાનમાં ભેદ કરતો નથી, જુદાપણું દેખતો નથી, એવી ઊંધી શ્રદ્ધા કરતો નથી, અને શંકા વિના જે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતું તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે જે જ્ઞાન થાય છે એવી ક્રિયા એ સ્વભાવભૂત છે, માટે એ જાણવા રૂપે થાય છે એવી જે વાત ત્યાં કરવામાં આવી છે, એનો અર્થ જ એ થાય છે કે એ જ્ઞાન અને આત્મામાં ભેદ હોય નહીં, જ્ઞાન અને આત્મા એક જ હોય, પોતે આત્મા છે એ જ જ્ઞાન છે, જ્ઞાન છે તે જ આત્મા છે, આત્મા જ્ઞાન રૂપે થાય છે, જ્ઞાન આત્માને જાણતું એમ પરિણમી જાય છે, એટલે કે આત્મામાં પોતે વર્તે છે અને તે જ સ્વભાવભૂત જ્ઞાન ક્રિયા છે, એ પોતે આત્માને જાણે છે અને જે જ્ઞાન કરે છે એવી જ્ઞાન ક્રિયા છે તે એના સ્વભાવભૂત છે, સ્વભાવભૂત છે એટલે કે એનો સ્વભાવ છે અને એ સમ્યક જ્ઞાનની ક્રિયા છે, કહ્યું ને કે જ્ઞાન અને પોતે આત્મા એક જ છે, અર્થાંત આત્મામાં જ પોતે વર્તે છે અને તે જ સ્વભાવભૂત જ્ઞાન ક્રિયા એટલે સમ્યક જ્ઞાનની ક્રિયા છે. અને અહીંયા પણ એ વાત કરવી છે કે જીવ જ એક જ્ઞાન છે, અર્થાંત જીવ પોતે જ જ્ઞાન છે, અભેદથી કહેતા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, અભેદથી કહેતા એટલે કે એમાં ભેદ ન પાડીએ, બે સંજ્ઞા ન લઈએ કે જ્ઞાન અને આત્મા અથવા જ્ઞાન અને જીવ એમ ન લઈએ તો એમ કહેવાય કે પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, ભલે નામ થી ભેદ હોય, નામ લક્ષણ થી ભેદ હોય, બીજા કોઈ લક્ષણ થી ભેદ ન હોય, નામ બે નામ જુદા પણ વસ્તુ સ્વરૂપ થી બંને એક જ છે એમાં કોઈ શંકા કરવા જેવું નથી, જ્ઞાન અને આત્મા જુદા નથી. આ પ્રમાણે જ્ઞાન જીવથી અભિન્ન હોવાથી, જ્ઞાન જીવથી જુદું નહીં હોવાથી જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગ પૂર્વરૂપ સૂત્ર છે, જ્ઞાન જ ધર્મ અધર્મ અર્થાંત પુણ્ય પાપ છે, જ્ઞાન જ પ્રવ્રજ્ઞા છે એટલે દીક્ષા છે, નિશ્ચય ચારિત્ર છે, એમ જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચય સાધિત દેખવો અર્થાંત નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો અનુભવવો. જો હવે અહીંયા પર્યાયની લીધી છે ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જ્ઞાન અને આત્માને એક છે એમ સમજાવ્યું અને પછી હવે એમ કહે છે કે જ્ઞાન એ આત્માથી જુદું નથી, જ્ઞાન જીવથી જુદું નથી, તો પછી એ આત્માની જે પર્યાય છે એ પર્યાયને પણ જ્ઞાન કહ્યું. હવે આવું કહેવા પાછળનો આશય એવો છે કે પરદ્રવ્યથી આત્મા જુદો છે અને પોતાથી જુદો નથી, પછી પોતે પર્યાયમાં પણ આત્મા જ રહેલો છે એમ જણાવવું છે, અને પછીથી જે પરના લક્ષે થતા પોતાના પરિણામ છે એ પોતાનો સ્વભાવ નથી એમ કરી અને એને જુદા પાડશે. એટલે પહેલા તો અહીંયા બધી પર્યાયને લઈ લીધી, સમ્યક દ્રષ્ટિ સંયમ એને પણ લીધા અને પુણ્ય પાપ એને પણ લીધા, એટલે બધા જ પરિણામ છે એ પરિણામે ઉપજતો થતો આત્મા એ જ્ઞાન છે એમ અહીંયા પહેલા કહ્યું, અને એ વાતને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવે બહુ સરસ રીતે આ વાતને સમજાવી છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે તે આત્મા છે કે નહીં, જો તર્ક દ્વારા સમજાવ્યું છે કે જે સમ્યક દ્રષ્ટિ છે તો સમ્યક દ્રષ્ટિ કોણ હોય, છ પ્રકારના દ્રવ્યમાંથી જીવ દ્રવ્ય છે એટલે આત્મા છે એ જ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે, કઈ ભૂતગળ તો સમ્યક દ્રષ્ટિ હોય નહીં, એટલે કહે છે કે સમ્યક દ્રષ્ટિ છે તે આત્મા છે કે નહીં, સમ્યક દર્શન થાય કોને, ભૂતગળને થાય, આ કોમ્પ્યુટરને સમ્યક દર્શન થાય, કારને સમ્યક દર્શન થાય, કોને થાય સમ્યક દર્શન? જીવને સમ્યક દર્શન થાય, આત્માને સમ્યક દર્શન થાય. તો કે છે કે સમ્યક દ્રષ્ટિ છે તે આત્મા છે કે નહીં? તો છે. તો કે છે કે જ્ઞાન નામ આત્મા જ સમ્યક દ્રષ્ટિ છે. જ્ઞાન છે એ આત્મા છે, અને આત્મા છે એ સમ્યક દ્રષ્ટિ છે. કેમ કે આત્માથી જુદું કાંઈ સમ્યક દર્શન છે નહીં. આત્માથી જુદું સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન આત્માથી જુદું નથી, એ જીવરૂપ જ છે, એ આત્મારૂપ છે. એ કાંઈ પૂતગળ રૂપ કે ધર્માસ્તિકાય રૂપ કે અધર્માસ્તિકાય રૂપ કે કાળ રૂપ નથી. સમ્યક દર્શન છે, ભલે આપણે એને પર્યાય કહીએ, એવા પરિણામ કહીએ, પણ એ પરિણામ કોના છે? એ આત્માના છે. પરિણામ જીવના પરિણામ છે. તો આત્માથી જુદું કાંઈ સમ્યક દર્શન નથી. આત્મા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનમાં જ્ઞેય થતા તેની જે પ્રતીતિ થઈ કે આ હું, તે સમ્યક દર્શન છે. જ્ઞાનમાં જે આત્મા છે, જે આ જ્ઞાન સ્વભાવી આત્મા છે, એ જ્ઞેય થાય એટલે એને જ્ઞાન જાણે. જ્ઞેય શું છે? પરજ્ઞેય નથી. પોતાનું જ્ઞાન આનંદ સ્વભાવી સ્વરૂપ છે એ જ્ઞેય, અને એને જાણવા વાળું જ્ઞાન. એટલે કે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા એ જ્ઞેય, અને એને જાણવા વાળું જ્ઞાન, જેને આપણે આત્મજ્ઞાન કહીએ. તો એ આત્મજ્ઞાન એ સમ્યક દર્શન છે, એ પ્રતીતિ રૂપે છે. શું કહ્યું? કે આત્મા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ છે. તે જ્ઞાનમાં જ્ઞેય થતા, એટલે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા, એ જ્ઞેય થાય અને જ્ઞાનમાં એ જણાય, અને જે પ્રતીતિ થઈ જણાય ત્યારે શું પ્રતીતિ થાય છે? કે આ હું. શું જ્ઞાન થાય છે? કે આ હું. જ્ઞાન સ્વભાવી આત્માનું જયારે એ જ્ઞાન કરે છે તો એ જ્ઞાનમાં એને શું થાય, પ્રતીતિ શું થાય? તો કે આ હું. એ આ હું એ જે પ્રતીતિ થઈ એ સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શન આત્મ સ્વરૂપ છે, કઈ સમ્યક દર્શન આત્માથી જુદું નથી. એટલે કહે છે કે જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે. અહીંયા જ્ઞાન શબ્દે અભેદપણે આત્મા કહેવો છે, બતાવવું એ છે કે જ્ઞાન છે તે આત્મા છે, અને આત્મા છે તે સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ છે તે જ્ઞાન છે, એમ અહીંયા સિદ્ધ કર્યું. હવે એ જ રીતે જ્ઞાન જ સંયમ છે એની વાત કરશે, અને એનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સમયસારની સ્તુતિ બોલીએ અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું માનુ જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરીજે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી